प्रवचन नंबर 161 70 8 89 67 मिनिट समयसार गाथा 17 18 तथा श्लोक 19।
અનુભવવા માટે પ્રમાણ કે નહીં નથી, એ તો નહીં આપી જ છે ને પ્રમાણ આપી જ છે બોલતું એમ કરીને બધા નિર્ણય કરી લીધો હોય તે તો આત્માનો અનુભવ કરી લે પછી નહીં કે પ્રમાણ કઈ જરૂર નથી। શ્લોકા આત્મા स्वरूप थी विपरीत विचार करे तो तीव्र मिथ्या दृष्टि है, पर जेव स्वरूप है ज्ञाता नायक करता नहीं भोगता जाननायक एवं एक रूप आत्मा सामान्य तत्व जेनु अवलंबन लेता समय दसमता है मोक्ष तत्वनो जे स्वामी परमात्मा जीवो छे एवो विचार करे ये आचार्य भगवान के जे चिंता छे ये चिंता नो निरोध थाय त्यारे ज्ञान प्रगट थाय ये चिंता करवाथी आत्मा की उपलब्धि प्राप्ति एम शुभ भाव थाय ए शुभ भाव ने साथे ज्यां सुधी आत्मा अनुभव नहीं त्यां सुधी विचार तो थाय मन विचार समय दर्शन प्रगट थयुं नहीं वे कहे कि चिंता ने छोड़ी अनेक छू एवा विकल्प ने छोड़ी दे अने हूं एकाकार शुद्ध छू एवा विकल्प ने तू छोड़ी विकल्प मात्र दुखदायक एवी चिंता थी तो मत था अलम એવો આત્માનું સ્વરૂપ છે જ્ઞાયક છું જાણનાર છું એવા વિકલ્પમાં જાણનાર જણાતો નથી કેમ કે વિકલ્પથી આત્માના દર્શન થતા નથી એ વિકલ્પના બે પ્રકાર છે એક રાગ અને ખંડ જ્ઞાન અહીંયા ખંડ જ્ઞાનની મુખ્યથી વાત કરે છે માનસિક જ્ઞાનમાં હવે સામાન્ય આત્મા જેવો છે એવો વિચાર કરે છે એ ચિંતાથી બધા સાધ્ય આત્માની સ્થિતિ તો મોક્ષ તે સાધ્ય છે પ્રગટ કરવાયો છે સાધ્ય આત્માની સ્થિતિ તો દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ ભાવોથી જ છે એટલે કે એ ચિંતા મટી ગઈ ને શુદ્ધ આત્માને સન્મુખ થયો આત્મા અને પ્રત્યક્ષ આત્માનો અનુભવ થયો જાણવામાં આવ્યો કે આત્માનું જ્ઞાન થયું જાણેલાનું જ્ઞાન થયું એમાં ફેરો એ ત્રણ પ્રકારના પરિણામ અનુભૂતિના કાળમાં પ્રગટ થાય છે એવો જે અનુભવ સાક્ષાત પ્રત્યક્ષ તે સાધન સાધક છે અને એનું ફળ પરિપૂર્ણ મોક્ષ છે સાધ્ય કે પરિપૂર્ણ મોક્ષની પ્રગટતા એનું સાધન સમય દર્શનના ચારિત્રના નિર્વિકારી વિતરાગી પરિણામ છે પણ હું શુદ્ધ આત્મા છું એ સાધક ભાવ નથી એ બાધક ભાવ છે જ્યાં સુધી વિકલ્પ છે ત્યાં સુધી એ સાધક થયો નથી ને સાધક ન થાય તો સાધ્યની પ્રાપ્તિ પણ ન થાય સાધક તો આત્માનું અવલંબન લઈને ત્રણ પ્રકારના પરિણામ જે અનુભવને કાળમાં પ્રગટ થાય એવા ત્રણ ભાવો વિતરાગી પરિણામોથી જ સાધ્યની સ્થિતિ છે બીજી રીતે નથી એટલે કે ત્રણનો ભેદનો વિચાર કરો તો સાધ્યની સ્થિતિ નથી અને ત્રણને ગૌણ કરીને એકનો વિચાર કરો હું પણ સાધ્યની સ્થિતિ મોક્ષ માર્ગ નથી તો મોક્ષ જ નહીં કરતા છેલ્લી વાત નયો સે પાર નહીં જ્ઞાનથી જુદું જ્ઞાન છે નહીં જ્ઞાનથી એ જ્ઞાન જુદું છે ન નહીં જ્ઞાન છે એ ભાવ ઇન્દ્રિય છે, ખરેખર એ પર ઇન્દ્રિય છે. આત્માનો વિચાર કરવો એ પર ઇન્દ્રિય છે, એ વિચાર છે એ સ્વમય નથી. નહીં જ્ઞાન વિકલ્પ જ્ઞાન છે, ખંડ જ્ઞાન છે. એમ કહેવા માંગે છે કે પ્રમાણને નૈતિકે નિર્ણય કર્યો હોય તો તું એને હવે આગળ કરીશમાં, એને અધિક જાણીશમાં. એ ભાવ ઇન્દ્રિય છે, તારું સ્વરૂપ નથી, એમાં અનુભવ નથી. એ ચિંતાથી પર થાવ. આ મકાન મારું ને પૈસા મારા ને દુકાન મારી દેહ મારો, આ એ તો ચિંતામાં ને ચિંતામાં એ આગમાં તો ખાક થઈ જાય છે. એ તો દૂર રહો. પણ જેવું સ્વરૂપ છે એવો વિચાર કરે છે એને અહીંયા ચિંતા કે આકુળતા છે, કેમ કે માનસિક જ્ઞાનની સાથે અવિના ભાવું આકુળતા નામ દુઃખ 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 ને હોય જ. ભાવ ઇન્દ્રિય રાગ વિના ન હોય, ભાવ ઇન્દ્રિયની સાથે રાગની ઉત્પત્તિ છે. બે વિકલ્પ છે, ભાવ ઇન્દ્રિય પણ વિકલ્પ ને રાગ પણ વિકલ્પ ને વિકલ્પનું પડદું છે. એ ચિંતાથી બંધ થાવ. ભાવાર્થ સમયસર અનુભવ પહેલા શું થાય એ પણ કહે છે, અને પછી હવે એને છોડી દે. નિર્ણય કર્યો વ્યવહારથી આવો અને નિશ્ચયથી આવો અને પ્રમાણથી એક સાથે બે દિવસ આવો પણ છું ને આવો પણ છું, એમાં કાંઈ હાથમાં આવશે. આ વાત આત્મા શુદ્ધ સ્વભાવની, આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ અથવા સર્વકા મોક્ષ સાધ્ય થાય. સાધ્યની વ્યાખ્યા કરી, ધ્યેયની વ્યાખ્યા જુદી ને સાધ્યની વ્યાખ્યા જુદી ને સાધકની વ્યાખ્યા જુદી. ધ્યેય તો ધ્રુવ પરમાત્મા નાયક આત્મા ત્રણે કાળક રૂપ છે, એ તો ધ્યેય છે. એનું ધ્યાન તેને સાધક કહેવાય અને એની પૂર્ણતા તેને સાધ્યની પ્રાપ્ત થઈ ગયા. તો આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ એટલે કે અથવા સર્વતા મોક્ષે સાધ્ય છે. સાધ્ય એટલે પ્રગટ કરવા યોગ્ય, જેમ બાળક વિશાળમાં બેઠો હોય ભણવા તો એનું સાધ્ય શું કે મારે સીએ થવું છે, કોઈ કે મારે ડાક્ટર થવું છે, કોઈ કે મારે ઇજનેર થવું છે, એનું લક્ષ મંદાણું ભણીને મારે એમ. ધર્મ કરનારો જીવ હોય એનું સાધ્ય પરિપૂર્ણ મોક્ષની પ્રાપ્તિ, પરિપૂર્ણ આનંદની પ્રાપ્તિ, એનું નામ મોક્ષ છે. તે સર્વથા મુક્ત સાધ્ય છે. આત્મા મેચક છે એટલે દર્શનજ્ઞાન ચારિત્રરૂપ છે કે આત્મા આનંદ ગુણનો પિંડ છે, અભેદ સામાન્ય અમેચક છે એવા વિચારો જ. વિચાર એટલે ચિંતા, શુદ્ધ આત્માનો વિચાર એ ચિંતા છે, ધર્મ નથી. ધર્મમાં ચિંતા ન હોય ધર્મીનો વિચાર એ ચિંતા છે. ધર્મી એટલે જ્ઞાયક આત્મા, એનો જે વિચાર કે જ્ઞાન દર્શન ચારિત્રનો વિચાર, એવા વિચારો જ માત્ર કેળા કરવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી. આ મોક્ષની પ્રાપ્તિ ત્રણ ખાવામાં નહીં થાય તે નથી જાય. પરંતુ દર્શન અર્થાત શુદ્ધ સ્વરૂપનું સ્વભાવ અવલોકન, સમ્યક દર્શન. અવલોકન એટલે અહીંયા દર્શન ઉપયોગ ના લેવો, સમ્યક દર્શન અવલોકન. જ્ઞાન અર્થાત જૂથ સ્વભાવનું પ્રત્યક્ષ જાણતું, જો બોલું પરોક્ષ હતું, પરોક્ષમાં ચિંતા હતી, પરોક્ષ અને પ્રત્યક્ષનો ફેર પડ્યો. શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણતું, કેમ કે અવલોકનમાં પ્રત્યક્ષ ન લેખું, પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનના ભેદ છે, અને વિચાર કરે છે એ પરોક્ષ જ્ઞાન છે, એ ચિંતા છે, અને અનુભવમાં સાક્ષાત પ્રત્યક્ષ એમાં એ વખતે આનંદ આવે છે, એને ચિંતા ઘટી જાય છે, ચિંતા રહેતી નથી. ચિંતા ચિત્તા સમાન છે, એમ કહેવત છે જગતમાં, ચિંતા છે ને એ ચિત્તા છે. એમ દાખલો આપે છે કેટલાક કે ચિત્તામાં તો એકવાર બાળી નાખે મુર્દાને એટલે એ પતી જાય, પરલોક આવ્યો જાય, અને ચિંતા તો રાત ને થી એને કોતરી ખાય, ઊંઘી ના આવે ચિંતામાં. માટે શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણતું એમ, અને ચારિત્ર અર્થાત શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા તેમનાથી જાતેની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષ માર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. અસ્થિનાથી અને કાંકે વ્યવહાર રત્નોત્રીના પરિણામ એ મોક્ષ માર્ગ નથી. છ દ્રવ્યનું શ્રદ્ધાન, નવ તત્વનું શ્રદ્ધાન, છ દ્રવ્યનું જાણ કરવું એ કોઈ સમ્યક દર્શન જ્ઞાન નથી. આત્માને જાણો અને આત્માને પ્રત્યક્ષ જાણીને શ્રદ્ધા કરો, આ એનું નામ મોક્ષનો માર્ગ છે, બીજું કોઈ મોક્ષ માર્ગ નથી. ટોટલ માર્યો સારો શ્લોક જો, ટોટલ માર્યો અત્યાર સુધીનો, કેમ કે પ્રમાણને નહીં, બે નહીં એક પ્રમાણથી વાત કરી હતી ને, એટલે નિર્ણય વખતે હોય છે, નિર્ણય પછી અનુભવના કાળમાં એ કહેવું. આગળ લેશું ને, આગળ વ્યવહારી લોકો પર્યાયમાં ભેદમાં સમજે છે, તેથી જ્ઞાન દર્શન ચારિત્રના ભેદથી સમજાયું છે. આ ઉપરની જે વાત કરી જે સોલમી ગાથામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે હોવા, એમ કે વ્યવહારીજનો એ ભેદને સમજે છે, સીધો અભેદ આત્માને સમજતા નથી, એટલે આના દ્વારા એ સમજી શકે છે, એટલે વ્યવહારી લોકો પર્યાયમાં ભેદમાં સમજે છે, જેથી અહીં જ્ઞાન દર્શન ચારિત્રના ભેદથી પર્યાયથી સમજાયું છે. હવે આ જ પ્રયોજનને, એટલે આત્માનો અનુભવ કરવાનો પ્રયોજન અને અનુભવ તે જ મોક્ષનો માર્ગ છે, અને એનાથી સાધ્યની સિદ્ધિ થાય જે સોલમી ગાથામાં કહ્યું, એને એ વાત ફરીને આચાર્ય વાત સમજાવે છે. આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દ્રષ્ટાંતિ કહે છે, પ્રયોજન સાધ્યનું મોક્ષનું. બોલો ગાથા. આત્માને જાણો અને આત્માનું પ્રદાન કરો, અને એમાં ઠરો, બીજી કોઈ ધાર્મિક ક્રિયા છે જ નહીં. બાકી જેટલી જેટલી વાતો કરે છે અજ્ઞાની તે અજ્ઞાનમાં જાય છે, અને શાસ્ત્ર જે વ્યવહારની વાત કરે છે તે વ્યવહારમાં જાય છે. સમજી ગયા? એ વ્યવહારમાં જાય છે. આવે વ્યવહારની વાત, આવે દેવગુરુ શાસ્ત્રનું સિદ્ધાંત, નવતત્વનું સિદ્ધાંત, છ દેવનું સિદ્ધાંત, વાતો બધી આવે. એમાં સાધ્યની સિદ્ધિ, એમાં સમ્યક દર્શન નથી તો મોક્ષ ક્યાંથી થાય? પરના લક્ષ્ય જે જ્ઞાન પ્રગટ થાય, પરની પ્રસિદ્ધિ કરે તો જ્ઞાન પહેલા ગાથાનો અર્થ જોઈ લે. જેમ કોઈ ધનનો અર્થી પુરુષ જેને ધનની પ્રાપ્તિ કરવી છે પોતે નિર્ધન છે અને ધન મેળવવું છે, પાછું ધન તો મેળવવું છે પણ એવો જીવ લીધો છે કે અલ્પ પ્રયત્ને જાજુ મળી જાય, આખી જિંદગી કમાવું ન પડે. એક ફક્ત રાજાને રીઝવે તો રાજા તાંબાના પત્ર ઉપર બે ચાર પાંચ ગામ લખી દે. અગાઉ પાંચ ગામ બક્ષીશ દિવાનને બોલાવે કે તાંબાના પત્ર ઉપર લખી આપો. આની પેઢી દર પેઢી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ પાંચ ગામની જેટલી આવક હોય એટલી એને હું બક્ષીસ આપું છું. એક ગામ, બે ગામ, ત્રણ ગામ આપી દીધું બક્ષીસ. હવે આખી જિંદગી એને ના કામ કરવું પડ્યું, એટલે કર્યું શું કામ? રાજાને રીજવો. એક રાજાને પ્રસન્ન કર્યો.
બરાબર.
એવો પ્રસંગ કર્યો, રીજી ગયો કે માર્ગ માર્ગ શું માર્ગ માર્ગ. હવે રાજા માર્ગ માર્ગ કહે તે પછી કોઈ છોડે? આટલો તો કેવો આવ્યો અને અર્થી છે. એને એમ કે હિંમતનગરમાં કાપડની દુકાન કરવી, દસ વીસ વર્ષ સુધી ઢેડો કરે પછી પૈસા મળે એમ નહીં, થોડી મહેનતે ખલાસ આખી જિંદગી પછી કમાવું ન પડે.
એક રાજા કો પ્રસન્ન કરે તો રાજા એને બધું આપી,
બધું આપી દે, કઈ મહેનત ન કરી, રાજા એને પ્રસન્ન કરવા પર બીજું કઈ એને કામ નથી. એક વાર ત્યાં સુધી વિચાર કરે કે એની શું હોબી છે, શું એને ઓલું છે, એ બધું એનો વિચાર કરે. સમજી ગયા? હા, એની આયા પાડે ના તો પાડે જ
નહીં. બરાબર.
દાખલો કયો થયો? જેમ એક રાજાને પ્રસંગ કરવો, રીજવો, રાજી કરવો, એમ આ દીવ રાજાને રાજી કરવાનો છે. સમાજને રાજી કરવાનો નથી, એની સેવા કરો. એમ રાજાની સેવા કરી એને પ્રસંગ કયો, એમ આની સેવા કરો, તમને પસંદ કરશે, બધું આપી દેશે. હા, વેદનાનીઓને બધું સોંપી દે છે. હા હા, કદાચ લૂંટાવી દે લોકતારી તાકાત હોય એટલી. માગ માગ કે મારે એક આત્મા જઈ બસ, બીજું કાંઈ તો ખેજા થના આવ્યો ખલાસ. એમાંથી આદિ અનંત કાળ આનંદ આવ્યા છે. એમ કોઈ ધનનો અર્થી પુરુષ રાજાને જાણીને શ્રદ્ધા કરે છે તો પેલા જાણે હો કે આ રાજા છે એમ, પછી શ્રદ્ધા કરે છે, ત્યારબાદ તેનું પ્રયત્નપૂર્વક અનુકરણ એટલે રાજી કરવાની ચેષ્ટા કરે. ઉચિત કુસામત બહુ કરે, મારો ટ્રેન કુસામત બહુ કરે, મારો એવા હોય એવા દોહા બોલે, એની વીરતાના, એની ઉદારતાના, એના નીતિમત્તાના, એને પ્રજાના ગુણો, એવી એવી કવિતાઓ ગોઠવે, લલકારે, આ ખુશ ખુશ થઈ જાય. વખાણ કરવા જોઈએ ને, એમાં જ નાયકના વખાણ કરવા જોઈએ. બીજાના વખાણ કરે તો આ રીજે
નહીં.
ત્યારબાદ તેનું પ્રયત્નપૂર્વક અનુસરણ કરે અર્થાત તેની સુંદર રીતે સેવા કરે. કરે રાજી કરવા માટે. એવી જ રીતે મોક્ષની ઈચ્છા વાળાએ બોલો જેને સાધ્ય મોક્ષ પરિપૂર્ણ આનંદ જોઈએ છીએ, ચાર ગતિ નથી જોતી મારે, એવી મોક્ષની ઈચ્છા વાળાએ જીવરૂપી રાજાને જાણો. જીવ રાજ જીવરૂપી રાજાને જાણવો પછી એ રીતે તેનું પ્રદાન કરવું અને ત્યારબાદ તેનું જ અનુચરણ કરવું, અર્થાત અનુભવ વડે તન્મય થઈ ગયું. ટીકા નિશ્ચયથી જેમ કોઈ ધન અર્થી પુરુષ બહુ ઉદ્યમથી બહુ પ્રયત્નથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે, ત્યાં એની નગરીમાં વસતો હોય ત્યાં જઈને બધું પૂછપરછ કરે કે એનું રહેઠાણ ક્યાં, કચેરી ક્યાં, કેટલા ટાઈમે આવે છે, એના લક્ષણો શું છે રાજાનો, એનું રૂપ શું, એનું ડ્રેસ શું, એ બધું એના ચિહ્નો પહેલા તપાસ કરી લે, બહારથી તપાસ કરી સમજી ગયા. એમ પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે, પેલા જાણે તપાસ કર્યો આ રાજા છે, રાજા છે એમ જાણ્યું, રાજાને રાજા પણ એ જાણ્યું. દીવાનો ભલે ઉભો હોય બધા, પણ આ તો દીવાન છે, રાજા નથી, રાજા ભાઈ એમ છે, સિંહાસન ઉપર બેઠું છે ને એ રાજા છે બસ, એ સિંહાસન ઉપર બેઠે રાખે, રાજાનો ડ્રેસ જુદો હોય નથી ગયા, માથે ઘુવટ ને આમ ઘણું હોય ને. આ રાજા છે પછી તેનું જ શ્રદ્ધાન કરે કે જાણેલાનું શ્રદ્ધાન આ અવશ્ય રાજા છે, જાણે અને પછી અવશ્ય ચોક્કસ આ જ રાજા છે એ શ્રદ્ધા થઈ ગઈ. શ્રદ્ધાનો વિષય આ જ રાજા છે, સમજી ગયા. જે મેં જાણ્યો કે આ રાજા છે એ જ વખતે એવું શ્રદ્ધાનું ઉદય થયું કે આ રાજા જ છે, ખલાસ નિર્વિકલ્પ થઈ ગયો. જાણી આ અવશ્ય રાજા છે, અવશ્ય એટલે નક્કી ચોક્કસ નિશંક, કાંઈ મારે હવે કોઈને પૂછવાની જરૂર નથી. તેનું સેવન કરવાથી હવે એને રાજી કરવાથી મારે રાજાને તેનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે. ઉમા કહ્યું અવશ્ય રાજા જ છે, શ્રદ્ધામાં અવશ્ય, પછી એની સેવા કરતા અવશ્ય ધનની પ્રાપ્તિ થશે. એમ આત્માને જાણી શ્રદ્ધાન કિનોની સેવા કરીશ તો અવશ્ય મોક્ષની પ્રાપ્તિ, પૂર્ણ આનંદની પ્રાપ્તિ થશે, એમાં અવશ્ય છે. બે માં અવશ્ય શબ્દ વાપરો, એનું ફળ ધનની પ્રાપ્તિ બસ. રાજાને રીજવે ઉચિ કરે તો ધનની પ્રાપ્તિ થઈ જાય. હવે અગાઉના કાળમાં બહુ જોડાવ નાના નાના ગામકાન બારોટ આવે ઉચી કરે દિવાળને ગમે નહીં, આવો ભોળો છે અમારો રાજા, ગામના ગામ લૂંટાવી ગયા. હવે આપણી પાસે 100-150 ગામ છે, એમાંથી બબે ગામ એક એક ગામ અમને આપી દઈએ, ખાલી કરી નાખશે. દિવાળ જરા આમ કરે નહીં, સહી કરી દે, લાવવાનું સહી કરી દે. અવશ્ય ધનની પ્રાપ્તિ થશે, નિશંકો ધનની પ્રાપ્તિ મને હવે થશે એની સેવા કરવાથી, સેવા કરવી જોઈએ અને ત્યાર પછી તેનું અનુસરણ કરે એટલે સેવા કરે, સેવન કરે, આજ્ઞામાં રહે. દિવસ કેતો દિવસ ને રાત કેતો દિવસ હોય, મારો અત્યારે તો અમાવસ્યાની રાત છે, જી મહારાજ પ્રમાણ વચન રાતના અંધકાર હોય ઓ પ્રકાશ પ્રકાશ બરાબર કે સાહેબ આપનું કેવું આજ્ઞામાં રહે એ પસંદ કરે જો પસંદ કરે ત્યારે આપે ને બસ એટલો દ્રષ્ટાંત પૂરો થયો કેવી રીતે મોક્ષાર્થી પુરુષે ઓલું ધનર્થી સમજી ગયા હવે મોક્ષાર્થીમાં શું છે મોક્ષાર્થી છે એ ધનર્થી નથી માનર્થી નથી એને ધન જોતું નથી એને માન જોતું નથી એને પૂછ થાય એને શરીર જોતું નથી કાંઈ જોતું નથી માત્ર મોક્ષ અભિલાષ એકલો શુદ્ધાત્મા જોઈએ છીએ કે એના દર્શન કરવા છે અને દર્શન કરતા મોક્ષની પ્રાપ્તિ એમને થશે એવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવું અહીંયા વજન છે જેને ધર્મ કરવો હોય એને પેલા શું કરવું પેલા દયા દાન કરુણા કુમળતા રમેશિકની જાત્રા ગિરનારની જાત્રા સમજી ગયા પેલા શું કરો ઉપવાસ આહાર શુદ્ધ પાણી ગળીને પીવું પેલા કરવું શું પેલા આત્માને જાણો પ્રથમમાં પ્રથમ આત્માને જાણો આમાં તો મોક્ષાર્થી પુરુષે પ્રથમ આત્માને જાણવો એમ ન લગતા પ્રથમ આત્માને જાણવો એમ ન લગતા પ્રથમ તો એમ કે છે કે બીજું જાણવાનું બંધ કરી દે સર્વથા બંધ કરી દે બીજું જાણવાનું કે પેલા છ દેવને જાણવા નવ તત્વને જાણવા ચૌદ ગુણ સ્થાન માર્ગના સ્થાન લોકનું સ્વરૂપ મેરુ પર્વત કેવડો છે જંબુદૂત કેવડો છે કેટલા તીર્થંકર ક્યાં કેટલા થાય પૂર્વ મહાદેવ ક્ષેત્રમાં પશ્ચિમ મહાદેવ ક્ષેત્રમાં એના નામ શું એના લક્ષણ શું એને કેટલા ગણધરો હોય નહીં 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 પ્રથમ આત્માને જાણ પૂરું જાણવાનું હો કે ન એને જાણવાની રૂચિ છોડી દે વરને જાણવાની રૂચિ છોડી દે તારા આત્માને જાણવાની રૂચિ જગાડ કે મારે તો પ્રથમ આત્માને જાણો આ જીવનમાં જો કામ બાકી હોય એ અનંત કાળથી રહી ગયું બાકી રહી ગયું કામ કરવું એ કયું એક આત્માને ન જાય આત્માને ન જાણવાનો દંડ ચાર ગતિ છે નરક અને નિરોધમાં જાય નરકમાં જાય તો બી ઓછું દુઃખ છે પણ નિરોધમાં આત્માને જાણતા મોક્ષ આત્માને ન જાણતા એનું ફળ નિરોધ છે 2000 સાગરનો કાળ તો ગૌ ક્ષેત્ર એવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણો આ એક અડધી લીટીમાં 3 દિવસ કાઢ્યા ગુરુદેવે બેંગ્લોરની અંદર પ્રતિષ્ઠા હતી ત્યારે પધાર્યા હતા ત્યાં અને હું પણ ત્યાં હતો અને આ પ્રવીણભાઈ જે બેંગ્લોરવાળા છે અને ઘરે ઉતરા ગુરુદેવ અને હું સામું મકાન એની સામે એક મકાન ખાલી હતું મને અહીંયા આવું મોટરમાં સાથે આવી જાય મોટર તો હું આગળ બેસી જાઉં ના એવું હું તો કેમ લાલભાઈ ચહેરા પછી 3 થી 4 ત્રીજે છે બધી પ્રથમ આત્માને જાણવો પ્રથમ આત્માને જાણવો એમાં 3 કલાક 3 દી કાઢ્યા એમાંથી બહાર નીકળવાનું આપણે મન થતું જગતના જીવોએ આત્માને જાણ્યું બધું જોયું, દરિયો જોયો એને. હા હા, દુનિયાનો ડાયો થયો, પાંચ માણસ પૂછવા આવે, બધું કર્યું. જાણનારને જાણ્યો નહીં, જાણનાર એવો નાયક ભાવ આત્મા છું પોતાનો, એને જાણ્યો નહીં. માટે પ્રથમ તો આત્માને જાણવો, પ્રથમ આત્માની શ્રદ્ધા કરવી એમ નથી કહ્યું, એટલે જાણ્યા વિના શ્રદ્ધા ન હોય. જાણે તો શ્રદ્ધા હોય. પેલા રાજાને જાણ્યો, જાણી અવશ્ય આ રાજા છે એ પ્રતીકમાં શ્રદ્ધા પાડી. એમ પ્રથમ આત્માને જાણવો, જાણવાનું પ્રત્યક્ષ જાણવું, એમ એવું પ્રાયું તું ને ભાવાર્થમાં, પ્રત્યક્ષ જાણવો એમ, આદમથી જાણવો નહીં, અનુભવથી જાણવો. આદમથી તો અનંતવાર જાણ્યો, અનુભવથી ન જાણ્યો બેન, અનુભવથી જાણવાની વાત છે. મોક્ષ માર્ગ પ્રગટ થાય તેની વાત છે. કોઈ જાણના હે ત્યારે પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, જાણવું એટલે અનુભવવો. અંતર્મુખ થઈ અતિન્દ્રિય જ્ઞાન વડે પ્રત્યક્ષ આત્માને જાણવો, પછી તેનું જ શ્રદ્ધાન કરવું. સમય એક છે પણ એમના ત્રણ ભેદથી સમજાવે છે. પછી તેનું જ, એટલે જે જાણવામાં આવ્યો આત્મા તે જ હું છું એમ શ્રદ્ધાન કરવું કે આ જ આત્મા છે. જો શ્રદ્ધામાં આ જ આવે, કથનચિત નહીં, સર્વથા જે જાણવામાં આવ્યો તે જ હું છું, આ જ આત્મા છે, તેનું આચરણ કરવાથી એટલે તેમાં લીન થવાથી અવશ્ય ચોક્કસ કર્મોથી છૂટી શકાશે. એ બધું શ્રદ્ધામાં આવી ગયું. આમ કરવાથી અવશ્ય કર્મથી છૂટી જાય એમ એના જ્ઞાનને શ્રદ્ધામાં આવી ગયું. અને ત્યાર પછી તેનું જ અનુચરણ કરવું, એ જ્ઞાનને શ્રદ્ધામાં આવ્યું કે આત્મામાં ઠરવાથી મારો મોક્ષ થશે, પછી એ જ પ્રયત્ન કરીને ઉપયોગમાં વારંવાર અંદરમાં વાળે અને અંદરમાં લીન થવું, તેનું જ આચરણ કરવું, અનુભવે તેમાં લીન થવું. આચરણનો અર્થ, આચરણ એટલે શું? ચારિત્ર. અનુભવે તેમાં લીન થવું, કારણ કે સાધ્ય એટલે મોક્ષ, કે સાધ્ય મોક્ષ જે નિષ્કર્મ અવસ્થારૂપ, નિષ્ક્રિય નહીં, નિષ્કર્મ ભાવકર્મ દ્રવ્યકર્મ લોકકર્મથી રહી એને નિષ્કર્મ કહેવાય, એવી અવસ્થારૂપ, એ અવસ્થાનું વિશેષણ છે. નિષ્ક્રિય છે એ દ્રવ્યનું વિશેષણ, નિષ્કર્મ કર્મરહિત, કર્મના ત્રણ પ્રકાર ભાવકર્મ દ્રવ્યકર્મ લોકકર્મ, એ નથી રહીત અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ, એ મોક્ષની પર્યાયથી આત્મા અભેદ અનન્ય થઈ જાય છે. અભેદ શુદ્ધ સ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે. મોક્ષની સિદ્ધિ થઈ એટલે મોક્ષ રૂપે આત્મા પરમી ગયો એવો જ શુદ્ધ આત્મા, એની પ્રાપ્તિ એને થાય છે. પર્યાયની નહીં, પર્યાયના ભેદની વાત નથી, અભેદ શુદ્ધ સ્વરૂપ, મોક્ષની પરિપૂર્ણ શુદ્ધ પર્યાય, એનાથી શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ દ્રવ્યને શુદ્ધ પર્યાય, એનું અભેદરૂપ જે સ્વરૂપ, એને આત્માનો મોક્ષ થયો કહેવામાં આવે. આ છે પર્યાયનો મોક્ષ. આત્માનો મોક્ષ થયો કેમ કહેવાય? કે એ પર્યાયથી આત્મા એ વખતે અભેદ છે, અનન્ય છે, તન્મય છે. માટે અભેદ શુદ્ધ સ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે, અન્યથા અનુપત્તિ છે. આત્માનું જ્ઞાન, આત્માનું સિદ્ધાંત, આત્માનું આચરણ લીધતા એ જ મોક્ષનો માર્ગ છે, અને એનાથી શુદ્ધાત્માની પ્રાપ્તિ એટલે પરિપૂર્ણ આત્મદશા પ્રગટ થાય. અર્થાત સાધ્યની સિદ્ધિ, મોક્ષની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી. આ એક જ રીત છે, બીજી કોઈ રીત છે. ભૂલો આ એક પહેલો પારો પૂરો થયો એમાં કંઈ વિચારવાનો વિશેષ હોય તો કયો નહીતર બીજો પારો શરૂ થશે. સાથી રસો લીધો, સાથી મસો લીધો,
આપને
બતાવ્યા જેમ આખો આત્મા ધ્યેય થાય છે એમ આખો આત્મા ધ્યેય થાય છે કે ઉત્પાદકી રહી ધ્રુવ આત્મા જે સમયે ધ્યાનમાં આવે છે તે જ સમયે ઉત્પાદકી સહિત ધ્રુવ જ્ઞાનમાં
ધ્યેય
સમય એક છે, એક સમયમાં થાય છે, પેલા અપૂર્ણ નહીં થાય છે અને પછી પૂર્ણ થઈ જાય. સાધકવસ્થામાં હજી અપૂર્ણતા છે, જ્ઞેયની જ્ઞેયની પરિપૂર્ણતા નથી. જ્ઞેય જે ધર્મ છે એનો એ પરિપૂર્ણ તો મોક્ષ દશામાં થાય છે. સાધક દશામાં જ્ઞેય થાય છે, પણ જેટલા પ્રકારે અભેદ થાય છે તેટલા પ્રકારે
જ્ઞેય.
આંશિક અભેદ હે સરંશ અભેદ નહી, સર્વ ગુણાંશ સમ્યક આંશિક અભેદતા છે, વિતરાગતા ગુણ વિતરાગતા નથી. ગુણ વિતરાગતા મુક્ત થાય ત્યારે થાય છે. તેરમે પણ થોડું અધૂરું છે, પણ સિદ્ધ અવસ્થા મુક્ત સાધ્ય તેરમું ન લીધું, ચૌદમું નહીં, પુરુષાના તીર અશરીરી સાધ્ય તેરમું હોય તો પછી તેરમું સાધ્ય થઈ ગયું, પછી ચૌદમું ને સિદ્ધ ક્યાં થવાનું રહ્યું એમ નથી. એમ કે તેરમે ચૌદમે હજી અસિદ્ધ થવું નહીં છે, ચાર અગાતી કર્મે છે હજી અમુક પ્રકારનું તેર નહીં, આખું પૂર્ણ સ્વરૂપ આઠ કર્મનો અભાવ થઈ આ જેવું દ્રવ્ય નિરાવરણ એવી પર્યાય નિરાવરણ. તેરમે તે જ આવરણ છે, પ્રતિજીવી ગુણ છે ને હજી બાધક બીજા છે. પેલી ગાથામાં અમે અમારા આત્મામાં સિદ્ધને થાપીએ છીએ અને તમારા આત્મામાં સિદ્ધને થાપીએ છીએ, પર્યંત નહીં. પર્યંત છે સશરીરી, સિદ્ધ છે અશરી, દ્રવ્ય અશરીરી અને એના પરિણામ પણ પૂર્ણ કે દ્રવ્ય પૂર્ણ એ પર્યાય પૂર્ણ કારણ ને કાર્ય બે પૂરેપૂર્ણ પ્રગટ થઈ જાય છે. માટે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ સુસ્વરૂપ એમ નિષ્કર્મ અવસ્થા અવસ્થાનો વિશેષણ છે અને એનાથી અભેદ એવું જે શુદ્ધ સ્વરૂપ ઇન્દ્રિય સાધ્ય એની પ્રાપ્તિ થાય છે. આ વૃત્તિનું સ્વરૂપ
છે,
આ વૃત્તિનું સ્વરૂપ છે, ઉત્પાદિથી રહીત અને ઉત્પાદિથી સહિત સમય એક યા
એટલે સાધક ભાવથી સાધ્યની પ્રાપ્તિ થાય છે. સાધક બી
અભેદ હે ને, અભેદ
અભેદ
અભેદ સાધ્ય બી અભેદ, અભેદ હોતા 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 પૂર્ણ અભેદો જતા, અભેદ હોતા હોતા પૂર્ણ અભેદ હતા. જેમ કે સોનું બાર વળું હોય ને તપાવે તો પેલા તેર વળું શુદ્ધ થાય, ચૌદ વળું શુદ્ધ થાય, પંદર વળું પણ સોળ વળું શુદ્ધ થઈ જાય. એ પ્રક્રિયા થાય તો મેલ ટળતો જાય અને શુદ્ધિ વધતી જાય, પછી મેળ સર્વથા નીકળી જાય અને પરણી પરનો પર્યાય શું થઈ જાય સોનું પર, એને સોનું કહેવાય. જેટલી માત્રામાં મેળ જાય એટલી માત્રામાં સુવર્ણની પર્યાય શુદ્ધ થાય. એમ આત્મા જેમ જેમ વિજ્ઞાન સ્વભાવ થતો જાય છે તેમ તેમ આશ્રવથી નિવૃત્ત થતો જાય છે, પરિપૂર્ણ શુદ્ધ સ્થાપિત. નિષ્કર્મ અવસ્થાનું તપે સુખ એની પ્રાપ્તિ થાય છે. તેની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ છે, અને તારું પતિ છે. બીજી રીતે કોઈ રીતે મોક્ષ થતો નથી. તમે એટલી ક્રિયાકાંડ કરે ને, પ્રથમ આત્માને જાણો, ક્યાંથી શરૂઆત? ધર્મની શરૂઆત પ્રથમ આત્માને જાણો, કે જે જાણનારો તે જ હું છું, જે દેખનારો તે જ હું છું, જે ચેતનારો તે જ હું છું. તું છે પ્રજ્ઞા વડે, બોલો પ્રજ્ઞા વડે. વિશેષ સમજાવે છે, એટલે સામાન્ય ટુકાણમાંથી તો કઈ દીધું, પણ હવે ભેદ જ્ઞાન કરીને સમજાવે છે. રાગની સાથે જે મિશ્રપણાની બુદ્ધિ થઈ છે એનાથી આત્મા જુદો છે એ કરીને સમજાવે છે. સમજાવો છે તો આત્માને એકલા નિશ્ચયની પ્રધાનતાથી આત્માના સ્વરૂપને બતાવ્યું. હવે એક એ છે કે એ આત્મા અનાદિકાળથી કર્મની સાથે મળેલો છે, તે રાગની સાથે મિશ્રિત છે, એ વખતે પણ ભેદ જ્ઞાન કરતા શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. એ વાત વિશેષ સમજાવે છે. ઉપર કહ્યું તે જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાય ભેદભાવો તેમની સાથે મિશ્રિત પણ હોવા છતાં પણ જે રાગ ને દ્વેષ ને ક્રોધ ને માન ને માયા અનેક પ્રકારના પર્યાયરૂપ ભેદના ભાવો ભાવકર્મ એની સાથે મિશ્રિત પણ હોવા છતાં જે પાણી મલિન પાણીથી મિશ્રિત થઈ ગયું હોય ફટકડી નાખતા મેળ ચાલ્યો જાય એમ આત્મા અનાદિકાળથી અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો એટલે માત્ર પર્યાય ઉપર દ્રષ્ટિ રાખીને પરણવી રહ્યો છે, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જેની આવતી નથી ત્યારે તે અજ્ઞાની જીવ છે. એવો એ ભેદભાવો તેની સાથે મિશ્રિત પણ હોવા છતાં એક મેક નથી થયો, મિશ્રિત બે પણ જુદું બતાવે છે. દૂધ અને પાણી મિશ્ર છે, દૂધ તો દૂધ છે ને પાણી તો પાણી છે, પણ પાણીને દૂધ એક વાસણમાં મળેલા દેખાય છે, એને મિશ્રિત કહેવાય. જુદા પડી જાય પાણી, ત્યાં ચૂલા ઉપર મૂકો, પાણી મળી જાય અને દૂધનો તો માવો થઈ જાય, પાણી મેળવી જાય અને દૂધનો માવો થઈ જાય. એમ આ રાગની સાથે જ્ઞાન ઉપયોગનું મિશ્રિત પણ દેખાય છે, હોવા છતાં પણ આવી એક પર્યાય દ્રષ્ટિથી જુઓ, વ્યવહારની દ્રષ્ટિથી જુઓ તો આવી મિશ્ર અવસ્થા છે ખરી. દૂધ અને પાણી ભેગા મળેલા છે, પણ બેના લક્ષણો જુદા છે અને પ્રયોગ કરતા પાણી જુદું પડી જાય છે, દૂધ જુદું પડી જાય છે. સમજી ગયા? એમ મિશ્રિત પણ હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી આ ખોટા નંબર બહુ આવે. હા, ભલે મિશ્રિત પૂર્ણ થઈ ગયું છે તો પણ જે ભેદ જ્ઞાનમાં પ્રવીણ છે, ચતુર છે, હોશિયાર છે, પોતાનું કામ કરી રહ્યું છે, સમજી ગયા? તો કહે છે કે સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણ કરતાથી રાગનું લક્ષણ ભિન્ન છે અને જ્ઞાનનું લક્ષણ ભિન્ન છે, બેના લક્ષણો જુદા છે, તેથી લક્ષણ ભેદે જુદા હોવાથી ભેદ જ્ઞાનમાં એટલે જુદા પાડવાની પ્રક્રિયા, રાગ અને આત્મા એને બેને જુદા પાડવાની પ્રક્રિયા, આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને રાગ જળ સ્વભાવી છે, એમ બેને જુદા પાડવાની પ્રક્રિયા એને પ્રવીણપણાથી આ અનુભૂતિ છે તે જ હું છું. ભલે રાગની સાથે મિશ્રિત પણ છે, દેહની સાથે સંયોગ છે અટાણે, પણ દેહ તે હું નથી, હું તો જાણનાર છું. રાગ તે હું ને હું તો એનાથી જુદો જાણનાર. જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન છે, એમાં એને શું કર્યું કે રાગમાં જે હું પણ હતું અહીંયાથી મારા પણ હોટાવ્યું, એમાંથી મારા પણ ખસી ગયો, ત્યારે હું કોણ છું? કે આ અનુભૂતિ છે તે આ, એટલે વર્તમાનમાં જે જ્ઞાનાનંદ પરમાત્મા છે એમ આ વિદ્યમાન છે, જે હોય એમાં હું પણ થાય, જેમ રાગ પણ છે અને આત્મા પણ છે, તો રાગ પણ અસ્તિત્વરૂપ હતું, એમાં હું પણ કરતું તો અજ્ઞાન હતું. હવે રાગથી જુદો આત્મા પણ છે, બે તત્વ છે, બે વચ્ચે વેદનાનો હોય અને બે વિદ્યમાન હોય, વિદ્યમાન જ હોય. આત્માને આશરો છે જુદા જુદા, પણ એક જેવા લાગતા હતા, એને ભેદ જ્ઞાનના બળ વડે ગુરુના પ્રતાપથી અને પોતાની યોગ્યતાથી જુદાઈ જાણી. આત્મા આત્માને આશરો ભેદ છે, આત્માનું લક્ષણ જુદું, આશરો લક્ષણ
હોય એમાં હું પણ.
હા, વિદ્યમાન, આ શબ્દ વિદ્યમાન બતાવે છે. એટલું એનું સામર્થ્ય સામર્થ્ય એમ નહીં, શુદ્ધ વર્તમાનમાં છે પ્રગટ. આંધળાને સૂર્ય ન દેખાય, તેથી સૂર્ય નથી અપ્રગટ છે, પ્રગટ છે. એમ જ્ઞાનીઓને આત્માને આશરો બે જુદા જુદા પ્રગટ દેખાય છે. પ્રગટ બે હોય ત્યારે ભેદ જ્ઞાન હોય. આ જો આ વિદ્યમાનતા હયાતી, જ્ઞાયકની હયાતી છે, રાગની જે હયાતી છે, એમ રાગથી જુદો આત્મા પણ જીવતત્વ છે, જે માત્રો તત્વ છે એમ જીવતત્વ પણ છે. આ અનુભૂતિ છે તે જ હું છું, આ અનુભૂતિ છે તે જ હું છું, એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું આ આત્મા જેવો જાણ્યો, જો જાણ્યો ને અનુભૂતિ તે જ હું છું, જાણ્યો જેવો જ છે એવી પ્રતીતિ જેનું લક્ષણ છે. જાણ્યો જાણેલાની પ્રતીતિ, જાણીને પ્રતીતિમાં આવ્યો, ઓહો હું તો જાણનારો તે જ હું છું, રાગનો કરનારો હું નહીં ને રાગ પણ હું નહીં અને રાગનો જાણનારો પણ હું નહીં, હું તો જાણનારને જાણું એવો મારો સ્વભાવ છે. એમ કરી રાગથી ખસી ગયો, બુદ્ધિ હટાવી દીધી, લક્ષ છૂટી ગયું, લક્ષ એકલા આત્મા પર આવ્યું. અનુભૂતિ તે હું છું કે જ્યાં જાણ્યો ત્યાં પ્રતીતિ થઈ ગઈ કે જાણવા આવ્યું તે છું.
જાણ્યું એની પ્રતીતિ,
એની પ્રતીતિ હોય પ્રતીત માની ગયું, શ્રદ્ધા માની ગયું, વિશ્વાસ માની ગયો, હું તો પરમાત્મા છું. પરમાત્માને જાણો, જાણી હું પરમાત્મા છું, હું પૂર્ણાનંદનો નાથ છું. આ મોક્ષ લક્ષ્મી નો સ્વામી જે ઐશ્વર્ય, તેને હું ભજું છું, નમું છું, આ આત્માને નમું.
અનુભૂતિનો અર્થ અહીંયા પર્યાય છે કે
એની દ્રવ્ય સ્વીકારી સ્વીકારી લે. નાના નાયક ભાવ, હું પણ પર્યાયમાં ન હોય, જે પર્યાયની ઉઘાડ છે ને ઉપયોગ, એમાં હું પણ નહીં. જ્ઞાયકમાં સ્વીકારી દ્રવ્ય જ્ઞાયક, સામાન્યમાં હું પણ, વિશેષમાં હું પણ ન હોય. વિશેષમાં હું પણ તો જ્ઞાન છે, સામાન્યમાં હું પણ તે જ્ઞાન છે.
વિશેષ તો પોતે હું પણ કરે છે ને,
કરે છે, પણ સામાન્યમાં કરે છે. પેલું વિશેષ વિશેષમાં હું પણ કરતું તો એમના નથી, હવે વિશેષ સામાન્યમાં હું પણ કરે છે. એટલે વિશેષ જ્ઞાનથી, અજ્ઞાન હતું એ જ્ઞાનથી, કે હું પણ આમાં થાય તેનું નામ બદલી ગયું, અજ્ઞાનનો વ્યય ને જ્ઞાનનું પ્રગટ થાય એવી પ્રતિથી જો એવું શ્રદ્ધાનો ઉદય થાય છે, પ્રગટ થાય છે, ઉદય થાય છે એટલે પ્રગટ થાય છે, સમ્યક દર્શન પ્રગટ થયું. ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી, જે રાગાદી હતા એનાથી હું જુદો છું એમ ભેદ થવાથી, જુદાઈ જાણવાથી, નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે, આ રાગથી ભિન્ન આત્માને જાણ્યો એટલે એમાં ઠરવા માટે નિશંક થયો, કે આમાં ઠરી જવાથી મુક્ત થતો. આત્માનું આચરણ નહીં થતું, આત્માને સાધે છે, મોક્ષે સાધે છે એમ ના લીધું, આત્માને સાધે છે.
સાધવા જેવું
છે, આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, ઉત્પત્તિ થાય છે, મોક્ષની ઉત્પત્તિ આ રીતે થાય છે, આત્માને સાધવાથી. અનુભૂતિ સ્વરૂપ આત્મા હું છું, આ પર્યાય તે હું નહીં. ભાવેન્દ્રી ઉત્પન્ન નહીં થાય એવી શૈલીથી પણ કહી શકાય છે, સમજી ગયા? ખરેખર એકતા થાય છે એ પર્યાયની સાથે થાય છે, વિભાવની સાથે થાય છે, વિભાવના નિમિત્તની સાથે એકતા ન થાય. એ એકતા કેવી ઉપચાર છે,
ઉપચાર ઇનડાયરેક્ટ એકતા હોતી હૈ, ડાયરેક્ટ પણ એકતા તો વિભાવ કે સાથમાં.
આ દેહ મારો મમતા કરી તો મમતાની સાથે એકતા થાય, અને મમતાની ફળ દુઃખ એ વેદે, દેહ ન વેદાય તો નિમિત્ત છે, સમજી ગયા? નૈમિતિકની સાથે, વિભાવની સાથે એકતા થાય છે. એટલે બીજે છ દ્રવ્યને જાણનારું જે ભાવ ઇન્દ્રિય, એ અંદરનું જ્ઞેય, અંદરનું જ્ઞેય ને બહારનું જ્ઞેય, નિમિત્તભૂત જ્ઞેય અને નૈમિત્તભૂત જ્ઞેય. તો નૈમિત્તભૂત જ્ઞેયની સાથે એકતા થઈ અને કરતા કર્મ સંબંધ કર્યો, પ્રાગની સાથે પ્રાગ નૈમિત્તિક છે એમ, ભાવેન્દ્રી નૈમિત્તિક છે, સ્વાભાવિક નથી. માટે બીજે જ્ઞેય ભાવ વાંચ્યું મેં, એમાં તો જ્ઞેય ભાવ છ દ્રવ્યને જ લીધા છે, સમજી ગયા. પણ ખરેખર તો જ્ઞેયનો ભાવ તો આ છે, આપણે જયશન આચાર્ય ટીકા છો લઈ જાઓ, એમાં એને સારું લીધું છે, એની આ લઈ જાવ ચાલે લઈ જાય તો લઈ જાઓ. છ દ્રવ્યને જ્ઞેય મૂક્યું છે ને એના ઉપર બહુ વિચારે, એ પ્રસિદ્ધ જ્ઞેય છે, પૂરું ગુપ્ત જ્ઞેય છે, જગતને એ જ્ઞેયની ખબર નથી, એને જ્ઞાન માને છે, ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન મારે ખરેખર કહે છે, જ્ઞાન જ નથી. કેમ કે જો જ્ઞાન હોય તો અનુભવ થવો જોઈએ, આનંદ આવવો જોઈએ, જ્ઞાન હોય તો એ તો છે ને આવતો નથી, કોરો છે. આભાર. પર દ્રવ્યો કો મેં જાનતા હું, એસા ભી જો અહંકાર હૈ સો ત્યાગને યોગ હૈ, હું પરને જાણું છું તારું અભિમાન ને અહંકાર થઈ ગયું છે. લીલા કહેવાય જયશન આચાર્ય નું લખવું અને એમાં લખવું ભાવા અહંકાર છે, જ્ઞાન નથી, અજ્ઞાન થઈ ગયું ને, હું પર્દેને જાણું છું અહંકાર થઈ ગયો, જ્ઞાન થઈ ગયું, જાણે છે જ્ઞાન આત્માને અને માને છે કે પર્દેને જાણું, એ અજ્ઞાન થઈ, એનું જ્ઞાન અજ્ઞાનીનું જ્ઞાન પણ જાણે છે તો આત્માને. બાળગોપાળ સૌને આવશે ને, છતાં માને છે કે મને આ જાણે છે, અહંકાર થઈ ગયું, પાપ થઈ ગયું, પાપ એટલે પાપ કહ્યું, અહંકાર કયો, અભિમાન કયો કે પાપ કયો, પુણ્ય ક્યાં છે, એ કોઈ પણ નથી, આ બધું છે, આત્મા છે,
આમાં એટલી બધી સ્પષ્ટ નથી, એમાં સ્પષ્ટ નથી, ટીકામાં સ્પષ્ટ છે, બોલી સમયસાની સર્વિસ સ્પષ્ટ નથી,
આમાં તો એને જ્ઞાન જ્ઞાનનો વ્યવહાર શબ્દ રાખ્યો છે, ઉમર નથી, આજે વાંચ્યું એ વાંચ્યું આ વાંચ્યું એમાં જ્ઞાન જ્ઞાનનો સંબંધ લીધો, વ્યવહાર શબ્દ લીધો, એ તો કર્યો એનો વ્યવહાર અર્થ કરી લીધો, કરી લેના ચાહીએ, પણ પદાર્થ સાથે તો વ્યવહાર જ હોય ને, આમાં વ્યવહાર લીધો જ ખાસ, એ વ્યવહારમાં મગ્ન થઈ ગયો છે, વ્યવહાર જ્ઞ નથી થયો, પરદેવીને જાણવાનો ત્યાવર નહીં થાય, એને સ્વભાવ માન્યો છે, સ્વભાવ માને એનો ત્યાગ બુદ્ધિ ક્યાંથી આવે, જેને સ્વભાવ માને તેને જ્ઞાન માને એમાં ત્યાગ બુદ્ધિ ક્યાંથી આવે, ઉપાધિ બુદ્ધિ રીએ, કરતા બુદ્ધિ રીએ, સામિત્વ બુદ્ધિ રીએ, મારે પણ બહાર જવું છે. સમય સારી પરમાનંદ પ્રાપ્ત છે, માત્ર જીવ નામનો અધિકાર, જ્ઞાનના વિકલ્પનો વિચાર કરે કે નહીં, જ્ઞાનના વિકલ્પનો વિચાર કરે કે દીભાઈ એમ કે આ શૈલેષને હું જાણું છું, આ શૈલેષ છે, આ રજ્ઞ નથી શૈલેષ છે, તો એ શૈલેષ સંબંધેનું જે જ્ઞાન છે એ જ્ઞાનનું જે વિકલ્પ છે એની આરે એની કરતા કર્મ કરવા થઈ ગઈ. કેમ કે જ્ઞેયની સન્મુખ થઈને જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું એ આત્માથી વિમુખ થઈ ગયું. વિમુખ થઈ ગયું એટલે કર્તાનું કર્મ તો ક્યાંક હોય જ, કર્તાનું કર્મ આત્મજ્ઞાન નથી. કેમ કે આત્મા જણાય છે મને તો જ્ઞાન કર્મ થાય, પણ મને આ શૈલી જણાય છે, શૈલેષ જણાય છે, તો શૈલેષ મારો છે એમ તો કોઈ કહેતો નથી, તો પણ એ શૈલેષમાં મારાપણાની બુદ્ધિ ક્યાંથી આવી એમ શિષ્ય પ્રશ્ન કર્યો કે એ શૈલેષમાં મારાપણાની બુદ્ધિ આવી ગઈ ને એ કેવી રીતે આવી. આ શૈલેષ છે એવું જે જ્ઞાનનો વિકલ્પ છો એમાં એણે અહમ કર્યું એટલે